તારીખ 24/5/1998 ના દિવસે એન્ટવર્પના મુમુક્ષુઓને અપાયેલું માર્ગદર્શન.
એની પાછળ આપણે સમય અને શક્તિ ખર્ચવી પડે છે. એક બાજુ એ વાત છે તો બીજી બાજુ આપણે આત્મકલ્યાણ કરવું જરૂરી છે એવું પણ આપણને લાગે છે. બે વાત સાથે થઈ ગઈ, આ પણ જરૂરત છે, આ પણ જરૂરત છે. તો આપણે કરી શકીએ કે ન કરી શકીએ, આ એક પ્રશ્ન ઘણી વાર મૂંઝવે છે અથવા સમસ્યા ઊભી થાય છે. પણ કરી શકાય છે એ આપણને જ્ઞાનીઓના જીવન ઉપરથી સમજાય છે. જેમ કે કૃપાળુ દેવ છે, એ ગ્રસ્ત હતા, વેપાર કુટુંબ બધું હતું એમને, અને છતાં પણ એ એક ભાવની અંદર મોક્ષ ગતિમાં જશે, મોક્ષ પ્રાપ્ત કરશે, નિર્વાણ પદને પ્રાપ્ત કરશે એવું કાર્ય એ વેપાર કરતા કરતા કરી શક્યા હતા. એમ બતાવે છે કે શક્ય છે અને સંભવિત છે. હવે કેવી રીતે શક્ય છે ને કેવી રીતે સંભવિત છે એટલું જ આપણે વિચારવું રહ્યું, સમજવું રહ્યું, અને એ અંગે જે કંઈ ઘટતું કરવું જોઈએ તે કરવું રહ્યું. પણ એટલી વાત ચોક્કસ છે કે જો આપણે મનુષ્ય ગતિ પ્રાપ્ત કર્યા પછી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ તો ચારે ગતિના દુઃખોથી મુક્ત થઈ શકીએ અને ભવિષ્યમાં નિર્વાણ પદને પ્રાપ્ત કરી શકીએ. અને એ આત્મજ્ઞાન છે એ નિર્વાણ પદનું રિઝર્વેશન છે. અહીંથી શું એટલે નિર્વાણ પદ ભલે અહીંથી અત્યારે કોઈ ન જાય, કેમકે પંચમારામાં મોક્ષ નથી, પણ પંચમારામાં આત્મજ્ઞાન છે એટલે નિર્વાણ પદનો સિક્યોર થવું એ અહીંયા શક્ય છે અને બની શકવા જેવું છે. અને આત્મજ્ઞાન તિર્યંચ પણ જો પ્રાપ્ત કરી શકે છે આપણા શાસ્ત્ર પ્રમાણે તો મનુષ્ય તો કરી શકે, એમાં કાંઈ સવાલ નથી. ફક્ત દરકાર કરવી જોઈએ, અથવા જે પ્રયત્નનું જે પુરુષાર્થનું ફળ આત્મજ્ઞાન હોય એવો પુરુષાર્થ કરવા માટે આપણે એ પુરુષાર્થ કરવાના સંબંધીનો નિશ્ચય કરવો જોઈએ અને એ કામને આપણે ટોપ પ્રાયોરિટી આપવી જોઈએ. જો પ્રાયોરિટીની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો બે જ પ્રાયોરિટી છે, એક ટોપ પ્રાયોરિટી અને એક લાસ્ટ પ્રાયોરિટી, ફર્સ્ટ એન્ડ લાસ્ટ. હવે જો આપણે આત્મકલ્યાણને ફર્સ્ટ પ્રાયોરિટી ન આપીએ તો એ લાસ્ટ પ્રાયોરિટીમાં હંમેશા રહે છે. એટલે શું થાય છે કે આપણે કાંઈ ને કાંઈ ધર્મ પ્રવૃત્તિ તો કરતા જ હોઈએ છીએ મનુષ્ય હોવાથી, પણ એ ધર્મ પ્રવૃત્તિની પ્રાયોરિટીની કેટેગરી લાસ્ટ હોય છે અને ફર્સ્ટ પ્રાયોરિટી આપણા બીજા સાંસારિક કાર્યોની હોય છે. જ્યારે જ્ઞાનીઓ પણ સાંસારિક કાર્યો પણ કરે છે અને ધર્મ પ્રવૃત્તિ પણ કરે છે તો પણ એમની ધર્મ પ્રવૃત્તિ છે, ધર્મ છે એ ફર્સ્ટ પ્રાયોરિટીમાં છે અને સાંસારિક કાર્યો લાસ્ટ પ્રાયોરિટીમાં છે. હવે બંનેને બંને હોય છે પણ ચેન્જ ઓફ પ્રાયોરિટીને હિસાબે એનું એકનું ફળ સંસાર છે ને એકનું ફળ મોક્ષ છે. એટલે જે મુદ્દાની વાત એ છે કે આપણે સમજણપૂર્વક અથવા એનું મૂલ્યાંકન કરીને આ વિષયને ઇવેલ્યુએટ કરીને પ્રાયોરિટી ચેન્જ કરી શકીએ તો બહુ મોટી વાત છે. અને નહીતર તો અનાદિની જે સ્થિતિ છે એ સ્થિતિમાં ચાર ગતિનું પરિભ્રમણથી મુક્ત થવું બહુ મુશ્કેલ છે. ફર્સ્ટ પ્રાયોરિટી આપવાથી મોટો ફાયદો એ છે કે આપણો દર્શન મોહ છે એ ઘટતો જાય છે અને મુમુક્ષુતા વધતી જાય છે. એ કેવી રીતે વધે છે? એ મુમુક્ષુતા આરોહણ ક્રમ કરીને જે પુસ્તક છે કૃપાળુદેવના 254 નંબરના પત્રમાં, એના ઉપર ઘણું ડિસ્કશન ચાલ્યું છે એ દિવસોમાં. અને પછી ટેપ રેકોર્ડ કરી દીધેલું પ્રવચનો બધા, અને પછી પુસ્તક રૂપે પ્રસિદ્ધ કર્યા છે, પબ્લિશ કર્યા છે. મુમુક્ષુતા દર્શનમાં ઘટતો 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 જ્યારે દર્શનમાં ઉપશમ થાય છે, ત્યારે ઉપશમ સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલી વહેલી થાય છે. એ વખતે આત્મજ્ઞાન અને સમ્યક દર્શન એક સાથે ઉત્પન્ન થાય છે. આત્માની શાંતિ, આત્માનો આનંદ પણ ત્યારથી જ ઉત્પન્ન થાય છે અને શરૂ થયા જ થાય છે. ત્યારથી મોક્ષ માર્ગ શરૂ થાય છે. એકવાર મોક્ષ માર્ગ પ્રાપ્ત થયા પછી એ મોક્ષ માર્ગ વધતો જાય છે અને અંતે નિર્વાણ પદની પ્રાપ્તિ થાય છે. પછી ભલે એમાં એમ બે ચાર ભાવ લાગે તો કાંઈ મોટી વાત નથી, કે એમાં આનંદ ભાવ આપણે ભાવ ભ્રમણની અંદર ફેર્યા છીએ તો બે ચાર ભાવ કાંઈ મોટી વાત નથી, અથવા એ કોઈ ઇમટીરિયલ છે. એવી રીતે સમજણપૂર્વક મુમુક્ષુતામાં દાખલ થવું જોઈએ. અને એ કૃપાળુદેવે બહુ વિસ્તારથી એ વિષય લીધો છે, સારી રીતે લીધો છે. એટલે ટૂંકામાં એ વાત છે કે ભલે આપણે ગ્રસ્ત હોઈએ અને ગ્રસ્તને યોગ્ય પરિસ્થિતિ ગમે તે હોય, એ તો બધી પૂર્વકર્મ પ્રમાણે છે, દરેકની જુદી જુદી છે. પૂર્વકર્મ દરેકના જુદા અને દરેકની બાહ્ય પરિસ્થિતિ સંયોગ વિયોગ પણ જુદા. એ બધું પૂર્વકર્મ અનુસાર બનવાનું, આપણી ઈચ્છા અનુસાર કઈ નહીં બનવાનું. જ્યારે બાહ્ય પરિસ્થિતિ પૂર્વકર્મ અનુસાર છે અને પુરુષાર્થ આધીન નથી, તો એને ગૌણ કરવામાં બહુ વાંધો ન આવે. કેમ કે કોઈ વાર ઓછા પ્રયત્નથી પણ અનુકૂળતાઓ મળે છે અને કોઈ વાર વગર પ્રયત્ન પણ પ્રતિકૂળતામાં આવી પડી જશે. એક જ રસોડામાંથી એક સાથે એક ટેબલ ઉપર બેસવા વાળાને જુદી જુદી પરિસ્થિતિ ઊભી થાય છે. કોઈને ગેસ થાય છે તો કોઈ તંદુરસ્ત થાય છે, તો કોઈને તાવ આવે છે, તો કોઈને શરદી થાય છે. રસોઈ તો એક સાથે બનાવેલી છે ને એક જ તપેલામાંથી બધા જેમાં છે, તો પણ પૂર્વકર્મ અનુસાર એનું રિઝલ્ટ આવે છે, હોય છે. એટલે એ વસ્તુને સમજણપૂર્વક ગૌણ કરી શકાય છે કે જ્યારે પૂર્વકર્મ અનુસાર જ બહારમાં બધું બને છે, આપણા નસીબ પ્રમાણે સંયોગ વિયોગની પ્રાપ્તિ થાય છે, તો એને ગણી ગૌણ કરીને આપણે એમાં જે પુરુષાર્થ ખર્ચીએ છીએ, સમયને શક્તિ ખર્ચીએ છીએ, એ સમયને શક્તિ આપણે આત્મકલ્યાણ બાજુ ડાયવર્ટ કરી શકીએ છીએ. એ રીતે મુખ્ય મુખ્ય વિચારોનો વિસ્તાર આ બધા તમને જે સાહિત્ય આપ્યું એમાં ડિફરન્ટ એંગલથી એના ઉપર પ્રકાશ પાડેલો છે, જુદી જુદી રીતે એ વિષયને વિચારીને વિસ્તારથી સ્પષ્ટ કરેલો છે. હવે આ બાબતમાં કોઈ તમારા પ્રશ્નો હોય તો આપણે વધારે વિચારીએ, અથવા તમે અત્યાર સુધી કાંઈ વાંચ્યું વિચાર્યું હોય અને કાંઈ પ્રશ્નો હોય તો પણ આપણે એને વિચારીએ. જે આખો ક્રાઇટેરિયા છે એ મેં કહ્યો એ પ્રમાણે છે, આ બધા સાહિત્યની અંદર એ વિષય મુખ્ય લીધો છે. બાકી તો આપણા જૈન સાહિત્યમાં જ્ઞાન દશાના ગ્રંથો પણ ઘણા છે કે જ્ઞાની કેવા હોય અને જ્ઞાનીઓ ગમે તે પરિસ્થિતિમાં પણ કેવી રીતે શ્રદ્ધા જ્ઞાન, આત્માનું શ્રદ્ધા જ્ઞાન પરિણમન કરે છે સદા જ્ઞાન ચારિત્રમાં. મુનિઓ કેવા હોય એ જ્ઞાન દશાના મુનિ દશાના ઘણા ગ્રંથો છે, પણ આપણને એ અત્યારે ઉપયોગી નથી કેમ કે આપણે મુમુક્ષુની ભૂમિકામાં છીએ. મુખ્યપણે આમાં આ સાહિત્યની અંદર મુમુક્ષુને યોગ્ય જે વિષય છે એના ઉપર જ વિસ્તારથી વિચાર કરેલો છે. મનુષ્ય ભાવ મળવાનું કારણ સરળતા છે. સરળ પરિણામથી એ મનુષ્ય ભાવ મળે છે. એટલે પૂર્વ ભાવમાં આપણે રાખી છીએ, હજી ખેંચી લો. જાણે અજાણીએ પણ સરળ પરિણામો કર્યા હોય તો આપણને મનુષ્ય ગતિની પ્રાપ્તિ થઈ છે. મનુષ્ય છે એ ઊભો ચાલે છે અને બધા જ પશુ પક્ષીઓ આડા ચાલે છે. સર્પથી માંડીને કોઈ પણ પશુ પક્ષી લ્યો, અસરળતાના ફળમાં 30 ઇંચ ગતિ છે અને સરળતાના ફળમાં મનુષ્ય ગતિ છે. એટલે સરળતા છે એ બહુ મોટી વાત છે, અને સરળતા એટલે નિષ્કપટતા છે, અથવા હઠ ન હોય, આગ્રહ ન હોય, જતું કરવાની વૃત્તિ હોય, એ બધો જે પ્રકાર છે એ સરળતામાં આવે છે. સરળતા ઉપર પણ આમાં એક આર્ટિકલ છે, તત્વાનુશીલન જે તમને આપ્યું એમાં એક આર્ટિકલ સરળતા ઉપર છે કે સરળતાને લઈને કેટલા ગુણ બીજા આત્માને ઉત્પન્ન થાય છે અને અસરળતા હોય તો બીજા કેટલા દોષની ઉત્પત્તિ થાય છે, એ બધી ચર્ચા એ આર્ટિકલની અંદર કરેલી છે. મનુષ્ય ગતિનું કારણ સરળતા છે અને મનુષ્ય થયા પછી વિશેષ સરળતા જો સેવન કરવામાં આવે તો એનું ફળ સદ્ધર્મની પ્રાપ્તિ છે અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ છે. સદ્ધર્મ કયો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કયો એની પ્રાપ્તિ થાય છે કે જે નિર્વાણ પદનું કારણ છે. એટલે મનુષ્ય ગતિ સરળતાથી પ્રાપ્ત થઈ હોવાથી જ અહીંયા આપણને ધર્મ પ્રાપ્તિનો સ્કોપ વધારે છે. હા, એટલે આપણે શું છે કે સમજણ અવળી હોવાથી મિથ્યા દર્શન છે અને સવળી સમજણથી સમ્યક દર્શન છે. એટલે એમાં શું છે કે જો સત્સંગની અંદર એના વિચારો થાય છે, સત્સંગની અંદર વિચારોની આપ લે થાય છે, સિદ્ધાંતોની ચર્ચા થાય છે અને દરેક વાત ઉપર પ્રકાશ પડે એવી રીતે વિચારો અને અસ્તિ નાસ્તિથી વિચારાય છે, એટલે એની અંદર સત્સંગ છે એ બહુ જ જરૂરી વસ્તુ છે. એ કૃપાળુ દેવ તો એક એક પત્રમાં સત્સંગનું મહત્વ ખૂબ આપે છે. એનું કારણ એ છે કે સત્સંગ વગર આપણે ભૂલ કરીએ છીએ કે નથી કરતા એ આપણને નથી સમજાતો. સત્સંગની અંદર એની ચર્ચા થાય છે અને સત્સંગ પણ એવી ચર્ચા, સત્સંગમાં એવી ચર્ચા કોણ કરી શકે કે જે સરળતાવાળા જીવો હોય તે કરી શકે, કેમ કે એની અંદર તો ભૂલ કાઢવાની વાત છે. તો મોટાભાગે મનુષ્યની અંદર કોઈ પોતાની ભૂલ બતાવે તો અણગમો ઉત્પન્ન થાય છે. માણસને ભૂલ કોઈ બતાવી ગમતું નથી અથવા કોઈ ભૂલ બતાવે ત્યારે એ પોતાના ભૂલનો બચાવ પણ કરે, મારી ભૂલ નહોતી પણ આ તો ફલાણાના કારણે આમ થયું એટલે આમ થયું, સંજોગો આવા ઊભા થયા એટલે આમ મારી ભૂલ થઈ, નહીતર હું કંઈ આ ભૂલ ન કરું, એમ કરીને ભૂલ બીજાને માથે જ નાખે. એ બધી અસરળતા છે. સત્સંગની અંદર સરળતાથી ભૂલનો દોષનો સ્વીકાર થાય છે અને સરળતા વધારે કેળવાય છે, અને એને કારણે ભૂલ થતી હોય એ મટે છે અથવા સુધરી જાય છે. એ સત્સંગનો મોટો ગુણ છે, મોટો લાભ છે કે આપણે આપણી ભૂલ આપણા હાથે ન સુધારી શકીએ તો સત્સંગમાં સુધરી શકે છે એ વાત. પણ મુક્તપણે એની ચર્ચા થતી હોય તો એટલે સત્સંગ એવા પ્રકારે હોવો જોઈએ. મોટાભાગે શું થાય છે કે સત્સંગની અંદર કોઈ એક વક્તા હોય છે, એ પોતાનો લેક્ચર આપે છે, પ્રવચન આપે અને બધા સાંભળીને ઘરે ચાલ્યા જાય, પાછા ફરીને જ્યારે લેક્ચર હોય ત્યારે આવે, બધા સાંભળીને ચાલ્યા જાય, એક રૂટીન પણ થઈ જાય છે આવી રીતે, અને એની અંદર એનું કોઈ ખાસ રિઝલ્ટ નથી આવતું. અમારે ત્યાં થોડી સત્સંગનો પ્રકાર જુદો છે કે લેક્ચર પણ રાખવાનો અને ચર્ચા પણ કરવાની અને સરળતાથી પોતાના દોષોનું નિવેદન પણ કરવાનું, એ દોષ મટવા માટે કેવો કેવો ઉપાય કરવો જોઈએ, શું વિચારવું જોઈએ, શું પ્રયોગ કરવો જોઈએ, એ બંને વાત લેવાની. અને પોતાના દોષોનું નિવેદન કરવાનું એટલું જ નહીં પણ બીજાને પણ ઓફર કરવાની કે ભાઈ મારામાં કોઈ દોષ કે ભૂલ દેખાય તો તમે અમને બતાવો, અમારે તો સુધારો કરીને એ ભૂલને દોષ મટાડવી છે અને સુધારવું છે. એટલી સરળતાથી જો સત્સંગ કરવામાં આવે તો એ સત્સંગનું ફળ નિર્દોષ થવાનું છે. નિર્વાણ પદ છે એ પૂર્ણ નિર્દોષતા છે, બીજું કાંઈ નથી. અને સુખ છે એ નિર્દોષતા સાથે હંમેશા જોડાયેલું છે, દુઃખ છે એ દોષ સાથે જોડાયેલું છે. એટલે જેને આપણે જૈન ધર્મ કહીએ છીએ એ બીજું કાંઈ નથી પણ એક નિર્દોષ થવાની બહુ સારી એવી લાઈન છે, વ્યવસ્થિત છે, સુંદર છે, સિસ્ટમેટિક છે. જો કોઈને નિર્દોષ થવું હોય તો બહુ વ્યવસ્થિત એની અંદર એનું સાયન્સ ઇન્વોલ્વ થયેલું છે એમ કહી શકાય. આપણું જે તત્વજ્ઞાન છે એનો આખો આધાર, એનો બેઝ છે એ સાયન્સ છે, વિજ્ઞાન છે, અને ગણિત પણ છે, કર્મની થિયરી છે, ગણિત ઉપર છે આખે, અને ન્યાય પણ છે, નય છે, એ બધા ન્યાય છે, લોજિક જેને આપણે કહીએ છીએ એમ. લોજિક, મેથેમેટિક અને સાયન્સ એ ત્રણે આપણા તત્વજ્ઞાનની અંદર ઇન્વોલ્વ થયેલા છે. એવી રીતે તત્વજ્ઞાન કોઈ ધર્મમાં નથી કે જેની અંદર ત્રણેય વાત હોય. એક સીધી સાદી વાત કરીએ તો કે જીવ છે એક ચૈતન્ય પદાર્થ છે અને એના ગુણધર્મો શું છે, એને કેમ સુખ દુઃખ થાય છે જીવને, એ સુખ દુઃખ થવા પાછળ એનું સાયન્સ શું છે, અને પરમાણુ છે એના ગુણધર્મો શું છે, અને જીવના અને પરમાણુના અચેતન અને ચેતન એ બંનેના ગુણધર્મોના એક્શન રિએક્શનનું વિજ્ઞાન શું છે, અને એમાં જે આપણો મતલબ સુખ દુઃખનો છે કે દુઃખ નહીં હોવું જોઈએ અને સુખ થવું જોઈએ, એની અંદર કેવી રીતે સોલ્વ કરેલું છે, એ પ્રોબ્લેમ આખો સોલ્વ કરેલો છે, એ વિષય જૈન ધર્મની અંદર જેટલું સિસ્ટમેટિક છે એટલું ક્યાંય નથી. અને એ સાયન્ટિફિક વિઝનથી જો આપણે એ ધર્મને સમજીએ તો જે રૂઢિગત રીતે આપણે ધર્મ કરીએ છીએ, જે ઓર્થોડોક્સી જેને કહેવાય કે ભાઈ ચાલો ઉપવાસ કરી નાખો કે પ્રતિક્રમણ કરી નાખો કે આપણે ભગવાનને દર્શન કરી આવો, દેરાસર જઈને એ ખાલી શુભોપયોગ થાય છે, પણ એ શુભોપયોગમાં અહંભાવ થવાથી દર્શન મોતો વધે છે પાછો. એટલે સમજણપૂર્વક એ આપણે બહુ નથી કરતા, અને સમજણપૂર્વક તો કરવું જ જોઈએ, એ એક સમજાવવાની વિષય નથી. કોઈ પણ વાત સમજણપૂર્વક જ કરવી જોઈએ, અંધશ્રદ્ધાથી નહીં કરવી જોઈએ, એ તો સમજાવવાનો પણ વિષય નથી. પણ છતાં આપણે ધર્મની બાબતમાં બહુ સમજણપૂર્વક નથી કરતા હોતા, એ એક મોટી ટ્રેજેડી છે. નાનામાં નાની ચીજ આપણે ખરીદવી હોય કે મોટામાં મોટી ચીજ ખરીદવી હોય તો આપણે એની ચોકસાઈ કરીએ છીએ, તાવડીને ટકોરો મારીને લઈએ છીએ, અને ઝવેરાત લઈએ તો ચાર જગ્યાએ પૂછીને એની પરીક્ષા કરીને પછી આપણે ખરીદીએ છીએ કે ભાઈ આ બરાબર છે, આ હીરાના હતા, દેવાય કે ન દેવાય. અને એના વજન માટે ઇલેક્ટ્રિકલ બેલેન્સ આપણે ગોઠવીએ છીએ કે એમને કોઈ વજનમાં પણ એક સેન્ટનો ફરક નહીં પડવો જોઈએ. કેમ કે પૈસા એક પ્રયોજનભૂત પદાર્થ છે, ધર્મ એથી પણ વધારે પ્રયોજનભૂત છે એમ સમજીને, એથી વધારે ચોકસાઈને વધારે દરકારથી જો ચાલવામાં આવે તો એનું ફળ બહુ મોટું છે. અને એમને મન શ્રદ્ધાથી કરવામાં આવે તો એથી કોઈ ફાયદો નથી. કલ્યાણ શું ને અકલ્યાણ શું એ જો ન સમજ્યા હોય તો અંધશ્રદ્ધાથી જ કરવામાં આવશે એ ક્રિયા, ને એનો કઈ ફાયદો નથી. પેલા સમજવું કે કલ્યાણ શું ને અકલ્યાણ શું, એમાં આત્માનું કલ્યાણ થાય છે કે નથી થતું, થાય તો કેવી રીતે થાય છે, ને નથી થતું તો કેવી રીતે થાય છે, એ વાત સમજીને જો કરવામાં આવે તો બરાબર આત્માના લક્ષ્ય આપણે કરી શકીએ, નહીતર તો અંધશ્રદ્ધાથી જ કરીએ છીએ, એમાં કઈ ફાયદો નથી. કેમ કે આપણને સંપ્રદાયમાં એમ સમજાવવામાં આવે કે તપથી કર્મની નિર્જરા થાય છે, બરાબર. અને એ તત્વાર સૂત્રમાં ઉમા સ્વામીનું સૂત્ર છે, તપસા નિર્જરા છે, તપથી નિર્જરા થાય. પણ તપનું સ્વરૂપ શું એ કોઈને ખબર નથી. જો ભૂખા રહેવું એનું નામ તપ હોય તો આપણે તાવ આવે ને ભૂખા રહીએ છીએ તો એ તપ થઈ જાય, એવું એ કોઈ તપનું સ્વરૂપ નથી. અથવા તો કોઈ ગરીબ માણસને ખાવા ન મળતું હોય તો એને તપ થઈ જાય ખરું, કાંઈ કે એને ખાવા નથી મળતું તો પરિણામ તો એના બગડે છે. એમાં આપણે વિચાર્યા પછી જો પરિણામ બગડે, નથી ખાધું નથી ખાધું નથી ખાધું એમ થયા કરતો હોય તો આપણને નિર્જરા ક્યાંથી થવાની. એ તપનું સ્વરૂપ શું છે એ આપણે સમજીએ નહીં, અને એમને રૂઢિગત રીતે ચાલીએ તો એથી ફાયદો ન થાય, બલકે નુકસાન જરૂર થાય. જે જાગૃતિ ની જે દશા છે મુમુક્ષુમાં એની પણ એક યોજના છે, એક સુવ્યવસ્થિત યોજના છે એની. અને મુમુક્ષુતા આરોહણ ક્રમ જે છે કૃપાળુદેવના 254 પત્રમાં, એમાં એ વાત વ્યવસ્થિત રીતે કૃપાળુદેવે પણ નિરૂપણ કરે છે, અને એની ઉપર વિસ્તારથી ચર્ચા એ પત્ર ઉપરના પ્રવચનોમાં કરી છે. એમાં પણ દરેક કામની અંદર જેમ વ્યવસ્થા હોય છે, જેમ શેરો બનાવીએ તો લોટને શેકીને પછી પાણી સાકરનું કે ગોળનું નાખી, પણ પેલા ઘીમાં શેકવું જોઈએ. એક સાથે ત્રણે ભેગા કરીને ચૂલે ન ચડાવાય. એક એની સિસ્ટમ છે, ક્રમ છે કામ કરવાનો, કે પહેલા આમ કરાય પછી આમ કરાય. એમ જાગૃતિ આવવા માટે પહેલા શું કરાય એ વસ્તુ સમજ્યા વગર એમને જાગૃતિ નહીં આવે. એટલે જો યોજનાનો આપણે વિચાર કરીએ તો આ યોજનાનો પ્રવેશ એવી રીતે છે કે આપણે બધા સંસારમાં પરિભ્રમણ કરતા જીવો ભાવ ભવાંતર કરી રહ્યા છે. ઈચ્છે કે ન ઈચ્છે આયુષ પૂરું થાયને બીજા ભાવમાં જવું પડે. જન્મ લેવામાં કઈ બુદ્ધિનો વિષય નથી, પૂર્વકર્મ પ્રમાણે જન્મ થવાનો, આયુષ પૂરું થાય એટલે ત્યાં પણ મૃત્યુ થવાનો. આમ શરીરના સંયોગ વિયોગને જન્મ મરણ કહે છે. આત્મા તો શાશ્વત પદાર્થ છે, તેનો તે આત્મા દુઃખી થાય છે. જન્મતી વખતે પણ ઘણા દુઃખ છે અને મરતી વખતે પણ ઘણા દુઃખ છે. આ બધા દુઃખમાંથી પસાર થતા એક શબ્દમાં એને ભવરોગ કહેવામાં આવ્યો છે શાસ્ત્રમાં, કે આપણે બધા જ ભવરોગની અંદર સપડાયેલા છીએ. પણ આપણને ખબર નહીં હોવાથી આપણને એની ચિંતા નથી. નહીતર રોગની ચિંતા થયા વિના રહે નહીં, અથવા રોગની ચિંતા ન કરવી હોય તો પણ થઈ જાય. જેમ કે પહેલાના જમાનામાં કેન્સર નહોતું ડિટેક્ટ થતું, તો કોઈને ખબર નહોતી પડતી, માણસો મરી જતા હતા. એથી એવું નથી કે ખબર ન પડે એટલે બચી જવાય, એ તો મરી જવું પડે. પણ હવે ડિટેક્ટ થાય છે અને કોઈ એવી પ્રાયર સ્ટેજમાં હોય શરૂઆતમાં, તો એનો ઉપાય કરીને મટાડવાનો પણ ઉપાય આપણે કરીએ છીએ, પણ ખબર પડે તો. હવે મોટી ખબર પડે તો એની ચિંતા થયા વગર રહીએ. કેન્સર ડિટેક્ટ થાય તો એની ચિંતા થયા વગર રહીએ કે ન રહીએ? કેમ કે જીવલેણ રોગ છે. એમ ભવરોગની ખબર પડે તો એની ચિંતા થયા વિના ન રહીએ. મોટામાં મોટી ટ્રેજેડી એ છે કે ભવરોગમાં આપણે સપડાયેલા હોવા છતાં આપણને એની ચિંતા નથી. કેમ કે આપણને એની ખબર નથી. સત્સંગમાં પહેલી ખબર આ પડે છે. કોઈ પણ માણસને સત્સંગની અંદર પહેલી સમજણ આ આવવી જોઈએ. કેમ કે એક મૃત્યુ પણ બહુ મોટામાં મોટો પ્રોબ્લેમ છે આપણા માટે, અને એનાથી બચવા માટે આપણે ગમે તે કરવા તૈયાર થઈએ છીએ કે નથી થતા, તે થઈએ જ. જો મૃત્યુથી બચાતું હોય તો આપણે કાંઈ પણ કરવા તૈયાર થઈ જઈએ. તો અનંત જન્મ મરણથી બચવા માટે આપણે કાંઈ નથી કરતા, તો એની ચિંતા પણ નથી થતી, એ કેવી વિચિત્ર વાત છે આપણા માટે. આ વાત પહેલી વહેલી સત્સંગમાં સમજાય છે કે એક મૃત્યુ માટે તો આપણે ખૂબ ધમપછાડા કરવા તૈયાર થઈએ છીએ, અને અનંત જન્મ મરણ મટાડવા માટેનો આપણી કોઈ ચિંતા નથી, તો ઉપાય ક્યાંથી થાય? જેની ચિંતા ન હોય એની ઉપાય ક્યાંથી થાય? અહીંથી શરૂઆત થાય છે. જન્મ મરણથી મુક્ત થવું એનું નામ નિર્વાણ પદ છે, એનું નામ મોક્ષ છે. અને એ મોક્ષનો પાયો, શિલાન્યાસ જેને કહેવામાં આવે છે, એ આ ચિંતામાં રહેલો છે. એના ઉપર એક આખો આર્ટિકલ લખાયેલો છે, તત્વાનુશીલનમાં પહેલો આર્ટિકલ જ એ છે કે આ નિર્વાણ પદ છે એક માંગલિક દશા છે. એની અંદર એ શરૂઆત કેવી રીતે થાય, એની શરૂઆત કેવી રીતે થાય, તો આ રીતે થાય છે, ભવ ભ્રમણની ચિંતનાથી. અને કૃપાળુદેવે એના ઉપર બે પત્ર લખ્યા છે. એક 86 નંબરનો પત્ર લખેલો છે અને એક 195 નંબરનો પત્ર લખેલો છે. એ સિવાય પણ 128 પત્રમાં એમને પહેલા 4 પેરેગ્રાફ એ ચિંતા કેવા કેવા પ્રકારે થાય છે કોઈ જીવને એનો પોતાના સ્વાનુભવથી પોતાના શબ્દોમાં એ વાત લખી છે એમણે. જ્યારે ચિંતા થાય ત્યારે સંસારના આસક્તિના પરિણામો ઘટે છે અને ઉદાસીનતાનો પહેલો ક્રમ ત્યાંથી શરૂ થાય છે. ક્રમ એટલે વ્યવસ્થિત યોજના બધા કા વાત છે. એટલા માટે જ્યારે કોઈ પણ ચિંતામાં માણસ સપડાય, ચિંતામાં આવી જાય, એટલે એને ક્યાંય ગમે નહીં, ઉદાસીનતા આવે. ઉદાસીનતા આવે એટલે આસક્તિના પરિણામ મંદ થાય અને દર્શન મોહ યથાર્થ પ્રકારે ઘટે. એ ચિંતામાંથી એક વાત ઊભી થાય છે કે જીવ એવા નિશ્ચય ઉપર, નિર્ણય ઉપર આવે છે કે કોઈ પણ ભોગે હવે મારે આ જન્મ મરણથી મુક્ત થવું છે. એ મુક્ત થવાનો ઉપાય જો આપણા ધર્મમાં છે તો કોઈ પણ ભોગે એમાંથી મુક્ત થવું જોઈએ એટ એની કોસ્ટ, એવો નિશ્ચય. આ ચિંતા જેને યથાર્થ પ્રકારે થાય એને એવો નિશ્ચય થાય. એટલે ચિંતાની અંદર ખૂબ વિચારણા ચાલે છે. કૃપાળુ દેવ તો એમ લખે છે કે આ ચિંતનામાં અનંત અર્થ ભરેલો છે. કેટલો? આ જીવ અનંત કાળથી પરિભ્રમણ કરી રહ્યો છે છતાં તેની મુક્તિ થઈ નથી અને તે શું કરવાથી થાય એવી ચિંતનામાં અનંત અર્થ ભરેલો છે. એટલે ઘણા વિચારો આવશે. એ વિચારોને અંતે એવો એક નિર્ધાર થશે, નિશ્ચય થશે કે મારે કોઈ પણ ભોગે મુક્ત થઈ જવું છે. અને એ નિશ્ચય થયા પછી એ નિશ્ચય, એ નિર્ણય, એ ડિસિશન છે એક કે જે આપણે એને એક્ઝિક્યુટ કરવા માટેના આપણા ભાવો પછી ચાલશે. એટલે વિચારણા, વિચારણા પછી ફર્સ્ટ સ્ટેજ છે, વિચારણાથી ઉત્પન્ન થયેલું ડિસિશન એનું સેકન્ડ સ્ટેજ છે અને ડિસિશનને હાઉ ટુ એક્ઝિક્યુટ, એને કેવી રીતે આચરણમાં મૂકવો, અમલમાં એનો અમલ કેવી રીતે કરવો, આપણા નિર્ણયનું અમલીકરણ કેવી રીતે કરવું, એ એક ત્રીજું સ્ટેજ છે. એ મુમુક્ષુની ભૂમિકામાં આ ત્રણ સ્ટેજમાં વ્યવસ્થિત યોજનાબદ્ધ જો કોઈ જીવ આગળ વધે તો અવશ્ય એ સમ્યક દર્શન અને આત્મજ્ઞાનને પામે. એ આત્મકલ્યાણ છે અને એ ન પામે તો તે અકલ્યાણ છે. એમ કલ્યાણ અને અકલ્યાણ સંબંધી પોતાના જે પરિણામો છે, પોતાના ભાવો છે, એ મુમુક્ષુની ભૂમિકામાં આ નિર્ણય થયા પછી અવલોકનમાં આવે છે. એ અવલોકન જાગૃતિપૂર્વક થાય છે ત્યારે એને જાગૃતિનું સ્ટેજ કહેવામાં આવે છે. અને 254 નંબરના પત્રમાં કૃપાળુ દેવે લખ્યું છે કે પોતાના દોષોનો નિષ્પક્ષપણે અવલોકન કરવું, નિજ ભાવોનું નિષ્પક્ષપણે અવલોકન કરવું, એ જીવ કોઈ મોક્ષાર્થી થાય. એટલે મોક્ષનું નિશેષણ જેણે લીધું હોય, સંપૂર્ણ નિર્દોષ થવાનો જેણે નિર્ધાર કર્યો હોય, એને જાગૃતિને અવલોકન આવે છે સહજપણે. નહીતર એ અવલોકન અને જાગૃતિ રહે નહીં. ઈચ્છા હોય તો ન રહે. વિચાર આવે છે કેમ કે આ વિષય આપણે અનાદિથી અજાણ્યો રહ્યો છે. કૃપાળુદેવના શબ્દોમાં કહીએ તો અયમ નિયમ સંયમ આપ કયો, પુણ્ય ત્યાગ વિરાગ અથાગ દિયો, એ બધું આપણે કરી ચૂક્યા છીએ, આપણો જ ઇતિહાસ છે. વો સાધન વાર અનંત કયો, તદપી કછો હાથ હજુ ન પડ્યો, અબ ક્યો ન વિચારત હે મનસે, કછું ઓર રહા ઉન સાધન સે બિન સદગુરુ કોઈ ન ભેદ લે. ફર્સ્ટ થોટ, પહેલો વિચાર આવે છે કે આપણે અજાણ્યા છીએ અને આના જાણકાર પાસેથી આ રસ્તો આપણે મેળવી શકશું. અને એ તો આપણે કોઈ અજાણ્યા શહેરમાં જઈએ તો જાણકારની સાથે રાખવા પડે છે, એકલો નકશો બી કામ નથી આવતો તો પણ પૂછવું પડે છે. એટલે આની અંદર પણ એ પહેલો વિચાર એ જ આવે છે કે આ વિષયના જાણકાર કોણ છે, અનુભવી કોણ છે, અને એનો સત્સંગ કરવો, ગમે તેનો સત્સંગ કરવો એમ પણ નહીં. કેમ કે જેમ ઊંટવૈદ છે એ દવા દારૂ કરે તો ઉલટાનો રોગ વધી જાય અથવા બીજો રોગ થઈ જાય, એમ આની અંદર પણ એ શક્યતા ઘણી રહેલી છે. અને ધર્મના ક્ષેત્રમાં એ પરિસ્થિતિ ઘણી છે, મિસગાઈડ થવાની એ પરિસ્થિતિ ખૂબ છે. એટલા માટે બહુ ચોકસાઈથી, બહુ પરીક્ષા કરીને, બહુ સમજીને સદગુરુને શોધવા જોઈએ. કૃપાલદેવે 76મો પત્ર એ લખ્યો છે, આંક 76 છે, કે એક સત્પુરુષને શોધ, સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે. અને એ પહેલો વહેલો વિચાર આવે છે, અને એ જો વિચાર આવે તો એક બહુ સમજપૂર્વક સારી સૂઝ આવી છે એમ કહી શકાય. એવું સૂઝવું પણ મુશ્કેલ છે. જોકે એક વાત બહુ કોમન સેન્સની છે કે કોઈ પણ માણસને રોગ થાય તો હાથે દવા ન કરે, ડોક્ટર પાસે જાય. ભલે આપણા ઘરમાં ગમે એટલી દવાઓ પડી હોય, પણ એ દવા કરવી કે ન કરવી, એમ એ કરવાથી વધશે કે દર્દ વધશે કે દર્દ ઘટશે, એ ડાક્ટરને ખબર પડે છે, આપણને ખબર નથી પડતી. એટલે દાપણ વાળી વાત એ છે કે ડોક્ટર પાસે જવું જોઈએ. આપણે ડોક્ટર પાસે જવાના બદલે મેડિકલ બુક વાંચીએ, એવી રીતે આપણે ધર્મના પુસ્તકો વાંચવા માંડીએ. તો કયું પુસ્તક વાંચવું જોઈએ ને કયું ન વાંચવું જોઈએ એ જ ખબર ન હોય ને ગમે તે વાંચવા બેસી જઈએ તો કઈ ને બદલે કઈ આપણે પકડી દેશું. હા, તો એ સદગુરુ હોય તો યોજનાબદ્ધ રીતે, ક્રમબદ્ધ ક્રમથી આપણને કેવી રીતે મુમુક્ષુતામાં પ્રવેશ કરીને આગળ વધવું એ સમજાવી શકશે. આજ્ઞાથી ન રહીએ, એની આજ્ઞામાં રહીએ તો પણ સદગુરુનો યોગ હોય તો એને ખ્યાલ આવી જાય, એ તરત કે આ વાત સ્વચ્છંદ થી બને છે અને નહીં કરવી જોઈએ, આ સ્વચ્છંદ તમે છોડી દો, એ મોટો લાભ છે એની અંદર. એટલે શું છે કે એવો યોગ મળે, યોગ મળવો બહુ દુર્લભ છે, પણ જો એવો યોગ મળે તો એ માણસ સેફગાર્ડ થઈ જાય છે. એને એક જેમ બાળકને એક ગાર્ડિયન મળી જાય અને એનો ઉછેર અને એનું ભણતર ને એનું એજ્યુકેશન બરાબર ચાલે, એવી જ રીતે મોક્ષનો થાય છે. એટલે એ તો બહુ જ સારી વાત છે, પણ એવો યોગ બહુ દુર્લભ છે. અને એવો યોગ મળે તો જરૂર આત્મ કલ્યાણ થઈ જાય, એમાં શંકાને સ્થાન નથી, એ નિશંક વાત છે. અને એટલા માટે જ કૃપાળુ દેવે એ વાત ઉપર ભજન આપ્યું કે એક સત્પુરુષને શોધ અને સર્વભાવ અર્પણ કરી દઈને, એટલે કે સ્વચ્છંદ છોડીને, એ કે તેમ વર્તો જા, તો પછી મોક્ષ મળવાનો છે, ન મળે તો મારી પાસેથી લેજે. એટલે મળવાનો છે એનો અર્થ, કે ગેરેન્ટેડ વાત કરી છે એમણે. બસ અહીંથી શરૂઆત કરવાની છે. અહીંથી પાત્રતાનો પહેલો આંક શરૂ થાય છે, ભવરોગની ચિંતાથી, પરિભ્રમણની ચિંતનાથી. પછી એ જીવ મુમુક્ષુતામાં આવશે ત્યારે એનું પહેલું લક્ષણ 254 પત્રમાં એ બાંધ્યું કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય અને એક મોક્ષને વિશે જ પ્રયત્ન કરવો, એનો સિમ્પટમ છે પાત્રતાનો. સામાન્ય રીતે મોહાશક્તિના પરિણામમાં જીવને રસ પડે છે, મૂંઝવણ નથી થતી. મૂંઝવણ થાય છે એનું સિમ્પટમ છે કે એનો દર્શનમાં ઘટ્યો છે અને મુમુક્ષુતાને પાત્રતા એને પ્રાપ્ત થઈ છે. એટલે એ જીવ મોક્ષ માટે પ્રયત્ન કરે છે અને માત્ર મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે. નહીતર શું કરે છે કે માણસ ધર્મ કરે છે એમાં બે આશા રાખે છે, આત્મકલ્યાણની પણ આશા રાખે છે અને સંસારની અનુકૂળતાઓની પણ આશા રાખે છે. હવે સંસાર અને મોક્ષ બે વિરુદ્ધ છે. સંસારથી મુક્ત થવું તેનું નામ મોક્ષ છે. હવે બે જો એક સાથે આપણે આશા રાખવામાં આવે તો બે વાત, એક માણસ પૂર્વમાં ને પશ્ચિમમાં એક સાથે કેવી રીતે ચાલવાનો, કા પૂર્વ બાજુ ચાલશે કા પશ્ચિમ બાજુ ચાલશે, એટલે એ તો અશક્ય છે. પણ એમાં પ્રાયોરિટી સંસારની હોય છે એટલે મોક્ષ તો નામની વાત થઈ જાય છે. સંસાર બાજુ પછી બધા પરિણામ ચાલે છે. એટલે ધર્મના ફળમાં પણ સંસારની અનુકૂળતાઓ મળે, પ્રતિકૂળતાઓ દૂર થાય એવી અપેક્ષા સાથે જીવ ધર્મની પ્રવૃત્તિ કરે એને આત્મકલ્યાણ ન થાય કોઈ દિવસ. કેમ કે એમાં તો સંસારનું ફળ લેવાની વાત છે, આત્માનું ફળ લેવાનું તો મોક્ષમાં આવે છે. એટલે એ પ્રકારે આખી વાત જુદી પડે છે. યથાર્થ પ્રકારે થઈ જ નથી. હા, શરૂઆત બરાબર નથી થઈ. અહીંથી જે પ્રવેશ છે એમાં કૃપાળુદેવ 195 પત્રમાં લખે છે કે આ પ્રકારે પ્રવેશ થયા વિના મોક્ષ માર્ગની દિશાનું અલ્પ પણ ભાન ભૂતકાળમાં કોઈને થયું નથી, વર્તમાનમાં કોઈને થતું નથી ને ભવિષ્યમાં કોઈને થશે નહીં. એટલે એમણે એક વાતને સ્પષ્ટ કરીને ચોક્કસ કરી છે કે આ જગ્યાએથી તમારે પ્રવેશ લેવો. એન્ટ્રન્સ અહીંથી છે, બીજી જગ્યાએથી તમે પ્રવેશ કરો તો કોઈ પણ કામ થવાનું નથી. જેમ ચૂલામાં ત્રણેય વાત ચડાવી દીધી ને બગડ્યું, લોટ ગોળ ને ઘી ત્રણેય બગડ્યા, એમ બગડવાની વાત છે. કેમ કે કામ તો કામની રીતે જ થવાનું, શીરો શીરાની રીતે જ થવાનું. હજાર વર્ષ પહેલાં એ રીતે જ બનતો હતો, અત્યારે એ રીતે બનશે ને હજારો વર્ષ પછી પણ એ રીતે જ બનવાનું. કેમ કે આ તો વિજ્ઞાન છે, સાયન્સ છે, બીજી રીતે કામ થતું નથી. હા, પણ ચિંતામાંથી જ રુચિ ઉભી થવાની. હા, એમાં શું છે કે આ મોટો પ્રોબ્લેમ નથી. આપણે પરિભ્રમણ કરવું પડે છે, જન્મમરણ કરવા પડે છે, મોટો પ્રોબ્લેમ નથી. અને આથી કયો બીજો મોટો પ્રોબ્લેમ છે? જો આ એક મોટો પ્રોબ્લેમ છે એમ લાગે તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની જરૂરિયાત ઊભી થાય અને જરૂરિયાતને કારણે રુચિ ઉત્પન્ન થાય, પાત્રતા ઉત્પન્ન થાય. પણ મૂળ પ્રોબ્લેમની જ ખબર ન હોય ને પ્રોબ્લેમની કોઈ ચિંતા જ ન હોય તો પછી બધું કામ બીજી રીતે જ થવા થતું હોય છે. ફીલ થવું જોઈએ, એટલે ફિલિંગ સ્ટેજ છે, પહેલેથી જ ફિલિંગ સ્ટેજ છે. આપણે શું કરીએ છીએ, થિંકિંગ સ્ટેજમાં જ બધું આગળ વધવા માંગ્યું છે. થિંકિંગ સ્ટેજમાં જ આગળ વધવા માંગીએ છીએ. સ્ટાર્ટિંગ ફિલિંગ સ્ટેજથી થવી જોઈએ અને ફિલિંગ સ્ટેજમાં જ આગળ વધવું જોઈએ, કેમ કે એમાં અનુભવ પ્રધાનતા છે. ફિલિંગની અંદર અનુભવ થાય છે, વિચારની અંદર અનુભવ નથી થતો. સુખ અને દુઃખ બંને ફિલિંગનો વિષય છે, વિચારનો નહીં. કોઈ એમ નથી બોલતું કે મને સુખ સમજાણો ને દુઃખ સમજાણો, મને દુઃખ અનુભવાણો, મને દુઃખ લાગ્યું ને સુખ લાગ્યું. એટલે સુખ દુઃખ છે એ આપણો પ્રોબ્લેમ છે, એ ફિલિંગ સ્ટેજનો પ્રોબ્લેમ છે. અને એના માટે પ્રયત્નો પણ ફિલિંગ સ્ટેજથી જ, ફિલિંગ લાઇનથી જ થવો જોઈએ, માત્ર થિંકિંગ લાઇનથી નહીં. પછી ફિલિંગને સમજવા માટે આપણે થિંકિંગ કરીએ એ બીજી વાત છે, મુખ્યતા ફિલિંગ હોવી જોઈએ એમ વાત છે. અને મુમુક્ષુતા આરોહણ ક્રમમાં બધા સ્ટેજ ફિલિંગના લીધા છે, એને કૃપાળુ દેવે જ્ઞાનીનો માર્ગ કયો છે. સુભાગભાઈના દેહાંત પછી એમણે એમના પરિવાર ઉપર પત્ર લખ્યો, એમાં એમણે એમ લખ્યું કે શ્રી સુભાગની મુમુક્ષુ દશા અને જ્ઞાનીના માર્ગનો અદ્ભુત નિશ્ચય અમને આજે પણ વારંવાર સ્મરણમાં આવે છે. એ તો હાજર નથી એટલે એમનું સ્મરણ થાય છે, એમના પ્રત્યે એમને પ્રેમ હતો એટલે વારંવાર સ્મરણ થાય છે. અને વારંવાર સ્મરણ થાય છે તો શું સ્મરણ થાય છે કે એમનો જ્ઞાનીના માર્ગે ચાલવાનો નિશ્ચય કેટલો અદ્ભુત હતો. એ કાંઈ બહુ શાસ્ત્રો નહોતા ભણ્યા કે બહુ શાસ્ત્રો નહોતા માનતા, પણ કૃપાળુદેવ મળ્યા પછી એમને એક નિર્ણય કરી નાખ્યો કે આ સત્પુરુષ છે અને એ કહે એ માર્ગે જ મારે ચાલવું છે, મારે બીજા માર્ગે ચાલવું નથી. અને બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાનીનો માર્ગ એ જ તીર્થંકર દેવનો માર્ગ છે, બાકી બધા માર્ગ છે એ રૂઢિઆધીન સંપ્રદાયાધીન છે, જ્યારે જ્ઞાનીનો માર્ગ જુદો પડે છે. એટલે બીજા માર્ગ સંપ્રદાયમાં શું થાય છે, ચારિત્રમો ઘટાડવાના ઉપાયો હોય છે કે તમે આ ત્યાગ કરો, આ છોડો, આમ કરો, તેમ કરો, ખાવાનું છોડો, ફરાણું છોડો, આમ કરો. ક્રિયાની પ્રધાનતાથી ચારિત્રમોની મંદતા થાય છે. જ્ઞાનીના માર્ગમાં દર્શનમો મંદ થઈને એનો નાશ કેવી રીતે થાય એ જ્ઞાનીનો માર્ગ છે. આમ બે વાતમાં જે ડિફરન્સ છે એ આ પ્રકારે છે. ભ્રાંતિ વધે છે, દર્શનમાં વધે છે,
સમજાય એટલે માને છે કે મારું ધર્મ વધે છે, પણ આપ કહો છો એમ દર્શનમાં વધે છે.
સમજાવી ન શકે એ માર્ગે કોઈ ચડી ન શકે. શું જ્ઞાની છે? એક એક્સપર્ટ ડોક્ટર છે કે જે કોઈ જે રોગને ભવરોગને માં સપડાયેલા જીવને રોગ મુક્ત કરે છે, અને કેવી રીતે રોગ મુક્ત કરવો એ સારી રીતે જાણે છે. કેમ કે ડૉક્ટર એમ કે ભાઈ તારે આ દવા લેવાની છે, બીજાને બીજી દવા, આવતો બધાને આવે પણ બધાને એક દવા નથી આપતા. તેમ બધાને એક દવા આપે તો બધાને ડોઝ એક સરખો નથી આપતા. તો એનું કારણ શું છે કે એ સમજે છે કે આને શું આપવું જોઈએ, આને કેટલું આપવું જોઈએ, એમ જ્ઞાનીને એ સમજાય છે. એટલે 466 નંબરમાં ના પત્રમાં કૃપાળુદેવ લખે છે કે જીવ એમ સમજે કે યોગથી કે ધ્યાનથી કે એવી એવી કોઈ ક્રિયાથી જીવનું કલ્યાણ થશે, એમના શબ્દોમાં રહે તો જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા કોઈ પ્રકારથી તે ક્રિયાઓ થાય, પણ તેથી જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરીને સમજી શકાય છે. માટે સત્સંગ સિવાય તેવા તેવા વિકલ્પો કરવા મૂકી દેવા. 195માં પણ એમણે એમ જ કહ્યું કે બીજા જેને આત્મકલ્યાણ કરવું છે એટલે મોક્ષ માર્ગની જેને ઈચ્છા છે એણે બધા વિકલ્પો મૂકી દઈને, એમ કરીને લીધું છે, બધા વિકલ્પો મૂકી દઈને માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો એટલે આ કરું ને તે કરું, આ ન કરું ને તે ન કરું, એ કર્તવ્ય કર્તવ્યના બીજા બધા વિકલ્પો મૂકી દઈને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કા થતી નથી અને તે શું કરવાથી થાય. આટલા વાક્યની અંદર અનંત અર્થ સમાયેલો છે. એની જો ચિંતા થશે તો એ ભવ રોગ પરિભ્રમણના જેટલા જેટલા ભાવો છે એ બધા આપણને સમજાવવા માંડશે કે આ મારો પરિભ્રમણનો ભાવ છે, આ મારો પરિભ્રમણનો ભાવ છે, આ મારો પરિભ્રમણનો ભાવ છે. દાખલા તરીકે કેવી રીતે કે એક તો આપણને આત્માનું બેભાનપણું હોવાથી, સ્વરૂપનું બેભાનપણું હોવાથી શરીરમાં, કુટુંબ પરિવારમાં અને બીજી ચીજ વસ્તુઓ જે આપણને નસીબ જોગે સંયોગમાં મળી છે એના ઉપર પોતાપણું થાય છે કે આ આ બધું મારું, આ મારું, આ મારું, આ મારું. તો પરમા પોતાપણું એ પરિભ્રમણનું કારણ છે. 537 પત્રમાં એમણે વાત કરી છે કે કોઈ જીવને, કોઈ જીવને વિશે પિતાપણું કે પુત્રપણું માનીને આ જીવે પોતાનું માઠું કરવામાં અથવા ગુરુ કરવામાં મણા એટલે કસર રાખી નથી, ખામી રાખી નથી અને જીવ અધોગતિમાં ચાલ્યો ગયો છે. આપણને કેટલું નોર્મલ છે કે ભાઈ ઘરમાં જેટલા સભ્યો હોય એમાં આપણે પોતાપણું કરીએ જ ને, અમારો દીકરો છે એમાં આપણે કેવી રીતે ન કરીએ, અમારા પતિ પત્ની છે એમાં કેવી રીતે પોતાપણું ન થાય, અમારા મા બાપ છે એમાં કેમ પોતાપણું ન થાય, તો મારા જ છે ને. તો કે નહીં, બહુ મોટો અપરાધ છે, દર્શનમાં વધે છે, જ્ઞાનીના માર્ગની વિરુદ્ધ છે. એમાં આપણે કેટલું નોર્મલ ચાલીએ છીએ, એમાં જરાય એમ નોર્મલ લાગતું નથી આપણને. એમાં તો આપણને છાતીનો દુખાવો થાય તો આપણે કાર્ડિયોલોજીસ્ટ પાસે જશું અને હાથપગ ભાંગ્યા હોય તો આપણે ઓર્થોપેડિક પાસે જશું, આંખની તકલીફ થઈ હશે તો આપણે આંખના ડૉક્ટર પાસે જશું. શું તો ત્યાં આપણે બધું જ વિચાર કરીએ છીએ અને અહીંયા આપણે સદગુરુ કોણ, સત્પુરુષ કોણ એને સુવિધા વિના કુલધર્મમાં જ્યાં જે જૈનમાં ત્યાં પોતાના સંપ્રદાયમાં જે ક્રિયાઓ થતી હોય અને જે સાધુને જે ગુરુ હોય એને માને નહીં પ્રમાણે બધું ચલાવી દે. હા, હા, અને એ આગ્રહ છોડવો મુશ્કેલ પડે એવો આગ્રહ થઈ જાય, પાછળ એવી પરિસ્થિતિ ઊભી થાય છે. આ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દ્રઢ થઈને જુર્યા વિના, આવી એક દશા આવે છે ચિંતનાની અને જુરણાની, માર્ગની દિશાનું, મોક્ષ માર્ગની દિશાનું પણ અલ્પભાન થતું નથી, પૂર્વે થયું નથી અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે, આ પોતાનો અનુભવ બોલે છે. માટે તમારે સઘળાએ એ શોધવાનું છે, ત્યાર પછી બીજું જાણવું શું કે કરવું શું તે સમજાય છે, એ પહેલા નથી સમજાતું અને એ પહેલા આપણે સમજીને બધું કરવા માંડ્યા છે. આ જ મોટી આપણી વિટમણા ઊભી, નવી વિટમણા ઊભી થવાનું કારણ છે. આ રીતે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આ છે અને આ કૃપાળદેવની આજ્ઞા છે. બહુ મોટી સૌભાગ્યની વાત એ છે, આપણા સદભાગ્યની વાત એ છે કે આવી વાત આપણને રહી ગઈ. નહીતર કોણ કહે, કોણ સમજાવે, કોણ બતાવે? છતાં વાંચ્યા પછી ઘણા પાસ થઈ જાય છે એના ઉપરથી. ત્યારે આ સ્ટાર્ટિંગ પોઈન્ટની વાત છે એવું પકડી નથી શકતા. અને જેને જે ફાવે એ કરે, જેને જે ફાવે એ કરે, જેને જેવી રુચિ હોય એ કરે. જેમ કે કોઈને બુદ્ધિ બહુ હોય તો શાસ્ત્રો વાંચ્યા કરે, પુસ્તકો જ વાંચ્યા કરે. જેને શરીર બળ વધારે હોય તો ક્રિયાઓ કર્યા કરે. વાંધો નહીં, આપણે 10 ઉપવાસ કરવામાં તરમત વાત છે. શું કોઈ ભાઈ, આપણે તો ત્યાગ કરવો છે તો દીક્ષા લઈ લઈએ, કાં લાખોનો દાન કરી દઈએ કે ભાઈ પૈસાનો ત્યાગ કરો. આપણે ધન બળ, મન બળ અને શરીર બળ, મન વચન ને કાય, હા, જેને જે હોય એનો પ્રયોગ પોતાની રીતે કરે. એમ તો કઈ કલ્યાણ ના થાય, તો જ્ઞાનીના માર્ગે જ ચાલવું પડે. આ એમનો માર્ગનો ક્રમ અહીંથી શરૂ કર્યો છે. 254માં એમણે 200 વ્યવસ્થિત આખો માર્ગ કર્યો છે. પદાર્થ નિર્ણય એટલે આત્માની ઓળખાણ સુધી પહોંચાડ્યા છે. જેને આત્માની ઓળખાણ થાય એને આત્માનો અનુભવ થાય થાય ને થાય જ, કેમ કે એ આત્મજ્ઞાનનું પ્રી સ્ટેજ છે. એટલા માટે એ રીતે પોતે ખૂબ વ્યવસ્થિત વાત કરી છે. સમજણથી આપણે એનું કોઓર્ડિનેશન એટલે મેળ મેળવવો જોઈએ. માણસને ચિંતા થાય ને તો ભૂખ તરસ ને ઊંઘ બધું ઉડી જાય. એકવાર આપણા ઘરનો એક સભ્ય કિડનેપ થઈ ગયો હોય, આપણને ખબર પડી કે કોઈ ઉપાડી ગયા, હા, તો આપણી ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય છે કે નહીં, અને ભૂખ તરસ ઉપર અસર થાય છે કે નહીં. જમવાના ટાઈમે એમ કેવું પડે કે મને ભૂખ નથી લાગી, મને ખાવું નથી ભાવતું, મને ભૂખ નથી લાગતી, હવે ઉદાસીનતા લાવવી નથી પડતી. હવે તો એક જણ છે, એ તો પરદ્રવ્ય છે, પારકો જીવ છે, એના નસીબે આપણને સંયોગમાં આવ્યો છે. પછો થોડા વખત પછી નહીં હોય આપણા સંયોગમાં, એ પહેલાં નહોતો થોડા વખત પહેલાં, તોય તે આપણે આટલી અસર થાય છે. તો આપણો આત્મા ખોવાનો હોય એની અસર કેટલી થવી જોઈએ? અથવા આપણે પોતાનો આત્મા ખોવાનો છે? હું પોતે જ ખોવાઈ ગયો છે. અને કે જે આત્મા પરમાત્મા છે મૂળ સ્વરૂપે, જે આત્મા મૂળ સ્વરૂપે તો પરમાત્મા છે, એ ખોવાઈ ગયો છે. એટલે એની ચિંતા એના પ્રમાણમાં ન થાય, તો એના પ્રમાણમાં ઉદાસીનતા ન આવે ને એના પ્રમાણમાં પુરુષાર્થની જાગૃતિની ઉત્પત્તિ ન થાય. એ સહેજે સમજાય એવી વાત છે. સરળતાનું પ્રકરણ હાજી 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 લઈએ આપણે તત્વાનું શીલ. હા, બીજી નકલ તમને બધાને હાથમાં આવે તો સારું. ચૌદમું પ્રકરણ છે, પાનું 106. આત્મહિતના પ્રયોજન માટે મુમુક્ષુની ભૂમિકામાં સરળપણું હોવું તે અત્યંત મહત્વનો ગુણ છે. સરળતા છે એ ગુણ છે, એની સામે અસરળતા છે એ દોષ છે. સરળતા એ મહત્વનો ગુણ છે. ગુણ અનેક છે, એમાં સરળતા બહુ મોટો ગુણ છે. સરળતા ઉત્પન્ન થવાથી અનેક પ્રકારના દોષો ઉત્પન્ન થતા જ નથી. મોટો ફાયદો એ છે કે જેને સરળતા હોય એ કેટલાક દોષોથી તો બચી જાય છે આપોઆપ જ. તેમજ અન્ય અનેક ગુણો ઉત્પન્ન થવાનું પણ, બીજા નાના મોટા ગુણો ઉત્પન્ન થવાનું સરળતા એ મુખ્ય કારણ છે. સરળતા નહીં હોવાને લીધે આત્મહિતની દિશામાં બહુ મોટો અવરોધ રહે છે. શું છે? હા, અહીંયા છે પુસ્તકો બધા. હા હા, અહીંયા હતા ને, બધાને આપ્યા છે. બીજા પણ કોઈને જોઈતા હોય તો હાથમાં રાખો. 106 પાને છે. એટલે શું છે કે સરળતા સંપન્ન હોય તો આત્મહિત સૂજે છે, અસરળતા વાળાને આત્મહિત સૂજતું નથી. સરળતા નહીં હોવાને લીધે આત્મહિતની દિશામાં બહુ મોટો અવરોધ રહે છે. એટલે કે અસરળતા આત્મગુણ રોધક છે, ઓબ્સ્ટેકલ છે. અસરળતા છે આત્માના ગુણ ઉત્પન્ન થવામાં અવરોધ રૂપ બને છે. ખરેખર તો સરળતા વિનાનું મુમુક્ષુપણું શૂન્યવત જ હોય છે. ખરેખર તો મુમુક્ષુનો ગુણ જ સરળતા છે. અને જો સરળતા ન હોય તો ભલે ગમે તે ધાર્મિક સાધન કરતો હોય તો પણ એ મુમુક્ષુ તરીકે જ્ઞાનીની નજરમાં તો શૂન્ય છે, શૂન્યપણું ગણાય છે એનો. સરળતાના કારણે વ્યવહાર અને પરમાર્થમાં અનેક પ્રકારે લાભ થાય છે. હવે શું છે, આપણો વ્યવહાર પણ જો સરળતા વાળો હોય તો પણ ઘણો લાભ થાય છે. આ એક અનુભવથી અનુભવ કરવા જેવો વિષય છે. શું, જો તમે સરળ પરિણામી હોય અને બધાની સાથે સરળતાથી વ્યવહાર રાખો તો સામા માણસ પણ ચોક્કસ તમને લાભ થાય એ રીતે જ વર્તશે. કેમ કે સામે પણ કોઈ આત્મા હોય છે, એમ લાગે છે કે આ બહુ સરળ છે. તો સરળ માણસો સાથે અસરળતા ભાગ્યે જ કોઈ કરતા હોય છે. આ એક વ્યવહારની અંદર પણ, એટલે લૌકિક જીવનમાં, એટલે ઘરમાં કે બજારમાં કે સગા સંબંધીમાં કે મિત્રોમાં કે ગમે તેની સાથે, જેની સાથે ઉદય હોય એની સાથે જો સરળતાથી વર્તવામાં આવે, વ્યવહાર કરવામાં આવે તો લાભ જ થાય છે, નુકસાન નથી થતો. એટલે એમાં શું છે, જો એક હું તમને આ બાજુ મૂકી દઉં, શું શું ન હોય અને શું હોય. 107 પાને નીચેનો પેરેગ્રાફ છે, સૌથી છેલ્લો. સરળતાથી વિરુદ્ધ અસરળતાના પરિણામો અનેક પ્રકારે જીવોને ઉત્પન્ન થાય છે. તેનું સ્વરૂપ એ છે કે વક્રતા, આડું હાલવું, કૃત્રિમતા, આર્ટિફિશિયાલિટી. એ વચનમાં પણ કૃત્રિમતા થાય છે, હાવભાવમાં પણ કૃત્રિમતા થાય છે. દંભ કરવો, દેખાવ કરવો, એ પણ અસરળતા છે. કુટિલતા, કપટ કરવું. કુટિલતા એટલે કોઈને છેતરવું, હા. પછી માયા કરવી, માયાચાર કરવો, છળ કરવી, કપટ કરવી, અઠાગ્રહ કરવો, જીદના પરિણામ થવા, આ બધા અસરળતાને બતાવનારા પરિણામો છે. એ પ્રકારે વ્યવહાર ન કરવો. આ પ્રકારે જો વ્યવહાર ન કરાય અસરળતાથી, તો બહુ મોટો વ્યવહારની અંદર પણ લાભ થાય છે. આ અનુભવ સિદ્ધ વાત છે. કરી જજો તમે અસરળ, સરળતાથી ચાલશો. દાખલા તરીકે તમે જીદ મૂકી દો, કોઈ વાત તમને એમ લાગી કે આમ કરવું જોઈએ, ઘરમાં એવો મત ન પડે બીજાનો, પછી ભલે આપણા દીકરા હોય કે નાના હોય કે મોટા હોય, એને આમને નામ કરવું છે, આપણે એમ કરો ચાલો, તમને ટેન્શન નહીં આવે. અને પકડ કરશો અને તમારું ધૈર્ય નહીં થાય, ટેન્શન આવ્યા વિના નહીં રહે. અને સૌથી મોટી આકુલતા અને દુઃખ ટેન્શનનું છે. આપણી પાસે ગમે એટલા સાધન સંપન્ન હોઈએ આપણે, પણ ટેન્શન હોય તો આપણે દુઃખી છીએ. આ ધર્મ, ભલે ધર્મ કહેવાય, એક રૂઢિગત વિષય નથી, સાયન્સ છે, પણ એનો મોટો ફાયદો એ છે કે તમે ટેન્શન ફ્રી રહી શકો. નહીંતર ટેન્શન એવી ખરાબ ચીજ છે કે માણસ આપઘાત સુધી પહોંચી જાય ટેન્શનમાં. મરવું પસંદ કરે પણ ટેન્શનમાં રહેવું પસંદ ન કરે, એટલું મોટું દુઃખ છે એની અંદર. અને સરળતામાં મોટી વાત એ છે, ધર્મ પામે ત્યારે તો એકદમ ટેન્શન ફ્રી માણસ થઈ જાય, આત્મજ્ઞાન પામે ત્યારે તો. પણ સરળતામાં આવે મુમુક્ષુની ભૂમિકામાં તો પણ એ ટેન્શન ફ્રી થઈ જાય. ધર્મ છે ને એ ચંદનવન છે, શીતળતા અને શાંતિ એમાં ઘણી છે. અને ચંદનવનની આજુબાજુના વનના વૃક્ષોમાં પણ ચંદનની સુવાસ આવે, એમ ધર્મ પાયમાં પહેલા પણ શાંતિ અને ટેન્શન ફ્રી પરિસ્થિતિ ઊભી થવા જ માંડે. આ મોટો ફાયદો છે આનો, વ્યવહારમાં અને પરમાર્થમાં બે રીતે. એટલે એની કિંમત બહુ મોટી છે, એટલા માટે એને કાળજીથી આપણે સંભાળવું જોઈએ. તેથી આત્માર્થી જીવે તેને અહિતકારી જાણીને આવા પરિણામો છોડી દેવા જોઈએ, ત્યાગવા જોઈએ. એ વાત આપણે વચ્ચે લીધી છે. ક્રમથી વિચારીએ તો સરળતાના કારણે વ્યવહાર અને પરમાર્થમાં અનેક પ્રકારે લાભ થાય છે, આત્મકલ્યાણની દિશામાં પણ ઘણો લાભ થાય છે, અને આપણા ચાલુ જીવનની અંદર પણ આપણને સરળતાથી ઘણો લાભ થાય છે. તો અસરળતાને લીધે અનેક પ્રકારે વ્યવહાર અને પરમાર્થમાં નુકસાન થાય છે, જેનું ટૂંકામાં વર્ણન નીચે પ્રકારે વિચારવા યોગ્ય છે. એમ કરીને પછી એક એક પોઈન્ટ લીધા છે, એ સંબંધીના વિચાર્યા છે આપણે. સરળતાથી મધ્યસ્થતા અને વિશાળતા પ્રાપ્ત થાય છે, જેથી સરળ પરિણામી જીવ કોઈ પણ પ્રસંગમાં અનુચિતપણે પક્ષપાતી થતો નથી.